સુરત મુનિ વર્ણન કરે પ્રતાપસિંહ. પરમાત્મા તત્વ મહાલૌકિક છે, પ્રતાપસિંહ જે પરમાત્મા તત્વને આ જગતનું કોઈ પદાર્થ ન બાંધી શકે, જેને કોઈ પૈસો ન બાંધી શકે, જે પરમાત્મા ફક્ત પ્રેમને આધીન બને છે, પ્રતાપસિંહ પ્રેમરૂપી ધાગાને પરમાત્મા ક્યારે પણ તોડી નથી શકતા. પ્રેમ કહેવાય કોને, પ્રેમ હોય કેવો, પ્રેમ કેટલું બલિદાન આપી શકે, પ્રેમ કેટલી કુરબાની આપી શકે. પ્રતાપસિંહ ગાથાને જોવી હોય તો ગઢપુરની ગાથા જોવી પડે. પ્રતાપસિંહ ગઢપુરવાસી અભલબપન્નના પરિવારના પ્રેમને આધીન ભગવાન સ્વામિનારાયણ સ્વયં બની જશે. પ્રતાપસિંહ અભલબપન્નના પરિવારને જ્યારથી ખ્યાલ આવ્યો છે આ ધરાવ પર પરમાત્માનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, ત્યારથી ધારણા પારણા નામના વ્રતો શરૂ કર્યા છે. પ્રતાપસિંહ દૂધ અને દૂધમાંથી બનતી કોઈ આઈટમો જમતા નથી, તપનો પ્રારંભ કરી દીધો છે. કાર્યાણી જતા ખટવાંશે રાજાને કીધું છે, નરેશ ભગવાન સ્વામિનારાયણ જયારે કાર્યાણી આવે ત્યારે અમને સંદેશો મોકલજો, અમે જરૂર કાર્યાણી આવશું. ખટવાંશે રાજા કાર્યાણી ગયા છે. પ્રતાપસિંહ આ બાજુ ભગવાન શ્રીહરી સરદારમાં રહેતા થકા જબરજસ્ત જન્માષ્ટમીનો મહોત્સવ કરાવ્યો છે. ભગવાન શ્રીહરિ વિજયાદશમી મહોત્સવ કરાવ્યો છે, શરદ પૂર્ણિમાનો મહોત્સવ કરાવ્યો છે, અણકોટ મહોત્સવ કરાવી અન ભગવાન શ્રીહરિ પ્રતાપસિંહ પ્રબોધિનીનો મહોત્સવ કરી સરદારવાસી ભક્તોને પ્રેમના અશ્રુ બહેવતા મૂકી દઈ અન ભગવાન શ્રી સરદારથી કાર્યાણી પુણ્ય અંદર આવ્યા છે. કાર્યાણીની અંદર ખટવાંગ શ્રી રાજાએ ભવ્ય સ્વાગત કરી ભગવાન શ્રીહરિને પોતાના પુરમાં પધરાવ્યા છે. ભગવાન શ્રીહરિ જયારે કાર્યાણી આવ્યા છે ત્યારે ખટવાંગ શ્રી રાજાના મનમાં વિચાર થયો, એ ભલબાપુએ મને કીધું તું જયારે ભગવાન સ્વામિનારાયણ કાર્યાણે આવે ને ત્યારે મને સંદેશો મોકલજો, લાવો હવે એ ભલબાપુને પરિવારનું કાર્યાણે બોલાવું એમ. પણ પ્રતાપસિંહ વિચાર ઉપજતાની સાથે જ ખટવાંશના મનમાં વિચાર થવા માંડ્યો, નાના એટલે ઉતાવળ કરીને એ ભલબાપુને ન બોલાવાય, કારણ કે હું જો એ ભલબાપુને સંદેશો મોકલીશ ને તો કાલ સવાર થાય પહેલા તો એ ભલબાપુને પરિવાર અહીંયા પહોંચી જશે. અને એકવાર ભગવાન સ્વામિનારાયણનું એભલ બાપુને અને પરિવારને જો મિલન થઈ જશે તો પછી ભગવાન સ્વામિનારાયણ રોકાશે નહીં. એભલ બાપુને અને પરિવારના ગાંડા પ્રેમને ઓળખું છું એ પછી ભગવાન સ્વામિનારાયણને અહીંયાથી ઘરડા ઉપાડી જશે. માટે એક કામ કરું, પહેલાં ભગવાન સ્વામિનારાયણ કાર્યાણે રોકાયું વચન માગી લઉં અને પછી સંદેશો મોકલો. અને પ્રતાપસિંહ નિર્ધાર કરી વસંત પંચમી સુધી અમે કાર્યાણીપુરમાં રોકાશું, વચન પ્રાપ્ત કર્યું છે અને ત્યારબાદ એભલ બાપુને સંદેશો મોકલ્યો છે. પ્રતાપસિંહ એભલ બાપુને સંદેશો મળતાની સાથે આખો પરિવાર કાર્યાણીપુરની અંદર આવ્યા છે. કાર્યાણી અંદર આવેલા એભલ બાપુને ભગવાન સ્વામિનારાયણના ખટવાંશી રાજાએ દર્શન કરાવ્યા છે અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણને કહ્યું છે, કૃપાનાથ આ એભલરૂપ છે, એ ગઢપુરના ધણી છે, માલિક આ બંને એના પત્નીઓ છે, આ ચારે એના દીકરીઓ છે, આ સમાબાઈ એમના બહેન છે, આ ગાલો એમનો સાળો છે અને કૃપાનાથ આ ઉત્તમ એનો કુંવર છે. દસે જણાનો પરિવાર કૃપાનાથ જ્યાં સુધી આપના પ્રગટ દર્શન ન થાય ત્યાં સુધી ધારણા પારણા નામનું વ્રત લઈ બેઠો છે. માલિક આપની વાત જ્યારથી સાંભળીને ત્યારથી તપ કરવાને માટે આખો પરિવાર આતુર બન્યો છે. કૃપાનાથ દૂધ અને દૂધમાંથી બનતી કોઈ વસ્તુ ખાતો પણ નથી. અને અભલ બાપુ અને એના પરિવારના પ્રેમને જોઈને ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા છે. પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિએ અભલ બાપુ અને એના પરિવારને સ્વયં જાતે પારણા કરાવ્યા છે. અભલ બાપુને ભેટીને કહ્યું, સાબાશ અભલનો, તમને અમને પામવાનો ખબ જોઈને અમે ઘણા જ રાજી થયા છે. માગો અભલનો, આજ તમે જે માગો એ આપી દઉં. અભલ બાપુએ કહ્યું, કૃપાનાથ આપ રાજી થયા માટે બીજું કાંઈ નથી માંગતું, એટલી માંગણી કરું છું આપ મારા ઘરડા પધારો. મારા ગઢપુરને પાવન કરો કૃપાનાથ. આપના દર્શનથી અમે તો બધા પાવન થયા, પરંતુ આપ ગઢપુર જો પધારો તો મારી રૈયત પાવન થાય. તો આને સાચા રાજા કહેવાય. પોતાનું તો હિત ઈચ્છે, પણ પોતાની રૈયતનું એથી અધિક હિત ઈચ્છે. કૃપાનાથ આપ જો ગઢપુર પધારો તો મારી રૈયત રાજી થાય. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, બલનું એ તો તમે માંગણી ન કરો તો હું આવવાનો જ હતો, પણ સાંભળો બીજી કઈક વચ્ચેની ઈચ્છા હોય તો માંગણી કરો, બીજું તમને આપવા માંગીએ છીએ. અને એ વખતે એબલ બાપુને અને પરિવારે અદભુત માંગણી કરી, કૃપાનાથ આપ જો રાજી થયો ને આપવાની ઈચ્છા જ રાખતા તો આપની પાસે એ માંગીએ છીએ, આપનો કમળ સમાન જે મુખારવિંદ છે એની અંદર અમારો મનરૂપી ભમરો અખંડ ગુંજરાવ કરી રાખે. હે માલિક, આપના ચંદ્ર સમાન મુખારવિંદની અંદર મારી ચકોરૂપી આંખ અખંડ રમણ કરી રાખે. બસ આપ જો રાજી થયો તો એ વર્મને આપો. પ્રસન્ન થયેલા ભગવાન સ્વામિનારાયણ એભલ બાપુને ફરી વાર ભેટ્યા, સાવાશ સાવાશ એભલ નું સાવાશ, તમને માગતા આવડ્યું, આમ તમને માગતા આવડ્યું. નહીં તો આ દુનિયામાં લોકો માગી માગીના લોકોનો લબ્ધો જ માગે છે. એભલ બાપુએ કહ્યું, કૃપાનાથ બસ આપના શિવે અમારું કોઈ જઈએ મન સ્થિર ન થાય, વન અમને આપો. તો કથા આપણને શીખડાવે છે, ક્યારેક ભગવાન રાજી થાય, કોઈ મહાપુરુષ રાજી થાય ને માગો તો બસ ભગવાન જ માગશો. જગતના કોઈ પદાર્થને માગશો નહીં, અને જગતના કોઈ પદાર્થને માગશો તો માગીને પસ્તાશો. કારણ કે આ જગતના ગમે તેટલા પદાર્થ પ્રાપ્ત થશે તો નાશવંત છે. આ શરીર જ જ્યાં નાશવંત હોય તો પદાર્થ ક્યાંથી બચવાનો તક હોય. ધ્રુવ જેવા ધ્રુવ પણ શ્રીમદ ભાગવતનો ચતુર્થ સ્કંદ એમ કે માગવામાં ભૂલ ખાઈ ગયા છે. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, આ જગતમાં કોઈની સાથે રાગ નહીં હોય, કોઈની સાથે દ્વેષ નહીં હોય, કોઈની સાથે વૈર નહીં હોય. નિર્મળ જયારે જીવન બનશે ત્યારે જ મોક્ષનો સાચો રાહ મળશે. લખવાય ત્યાં લખજો, જ્યાં સુધી જીવનની અંદર રાગ રહેશે, દ્વેષ રહેશે, કોઈની સાથે વૈર વૃત્તિ રહેશે, ત્યાં સુધી મોક્ષના માર્ગમાં થાપ ખાતા રહેવાના, થાપ ખાતા રહેવાના. ધ્રુવજી ભગવાનના બહુ સારા ભક્ત છે, પરંતુ જરાક એને માતા સુરુચિની સાથે ઈર્ષ્યા છે અને સુરુચિની સાથે વૈર બંધાણો છે. મારું ભયંકર અપમાન કર્યો છે માટે હવે મારે દેખાડી દેવું છે. અને બસ એ જ વૃત્તિએ ધ્રુવને માંગણી કરવામાં થાપ ખવડાવી દીધા છે. આ કથા એ બતાવશે જેને ભગવાન ભજવાને દુનિયામાં સર્વની સાથે મૈત્રી ભાવ કેળવો પડશે. જગતમાં મારો કોઈ દુશ્મન નહીં, મારો કોઈ વેરી નહીં આવે. આખા જગતની સાથે મૈત્રી ભાવ જે કેળવી શકશે એ જ પરમાત્મા પ્રીતિ કરી શકશે. એવલ બાપુએ કહ્યું છે, કૃપાનાથ આપના ચંદ્ર સમાન મુખારવિંદની અંદર મારી આંખો આંખરૂપી ચકોર અખંડને માટે રમણ કરી રાખે. આપના આ કમળ સમાન મુખારવિંદની અંદર મારો મનરૂપી ભમરો અખંડ ગુજરાવ કરી રાખે. ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા છે. અને પ્રતાપશ્રી રાજી થયેલા ભગવાન શ્રી હરિએ કાર્યાણી પુરની અંદર રહેતા થકા વિષ્ણુયાગ યજ્ઞ કરાયો છે, રુદ્રયાગ યજ્ઞ કરાયો છે, તળાવ ગળાવડાવ્યું છે, મંદિર પછી કરાવડાવ્યું, તળાવ પહેલા બંધાવડાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણને સામાજિક પ્રવૃત્તિ ઉપર પણ બહુ રસ છે. ભગવાન સ્વામિનારાયણ બહુ પ્રેક્ટિકલ ભગવાન છે, યાદ રાખજો, બહુ પ્રેક્ટિકલ ભગવાન છે. ભગવાન સ્વામિનારાયણની વિચારધારા ઉપર તમે દૃષ્ટિ નાખશો તો હૃદય આ પાડશે. ભગવાન સ્વામિનારાયણ ફક્ત પરલોકના સુખની વાતો નથી કરી, પરલોકના સુખની જેટલી વાતો કરી એટલી આ લોકના સુખની પણ વાતો કરી છે. કારણ કે જેનો આ લોક ન સુધરેનો પરલોક સુખ સુધરવો બહુ ગહન હોય છે. ભગવાન સ્વામિનારાયણ કહેવા માંગે, આ લોકની અંદર પણ મારો આશ્રિત વ્યવહારે કરીને સુખ્યો હોવો જોઈએ. અને ભગવાન સ્વામિનારાયણ આ લોકના વ્યવહારની અંદર પણ બહુ ધ્યાન અપાયું છે. તમે શિક્ષાપત્રી વાંચજો, શિક્ષાપત્રીમાં મોક્ષના શ્લોકો જેટલા લખ્યા એના કરતા આ લોકના શ્લોકો બહુ લખ્યા છે, આ લોકના સુખના શ્લોકો બહુ લખ્યા. મહારાજ કે સગા, દીકરાની સાથે વ્યવહાર કરવો ધનનો જમીનનો લેખિત કર્યા વિના ન કરવો, એમ પોતાની આવક અને જાવકનું નામ પોતાને હાથે લખવું. એમ ભગવાન સ્વામિનારાયણ કે આવક કરતા વધારે થવા ન દેવી, કેટલા બધા અદભુત શ્લોકો લખ્યા છે. આ વાત આપણને આમ સામાન્ય લાગે છે, પણ બહુ મહત્વ વાળી છે. આવક કરતા જેને જાવક વધી જાય એ યાદ રાખજો, એક દાડો દુખી થઈ જવાનો, એનો આ લોક તો બગડી જવાનો, પરલોક એ બગડી જવાનો. કારણ કે આવક કરતા જાવક વધી માથે મોટું દેવું થઈ જાય અને પછી ચારે બાજુ ઉઘરાણા વાળા ભી કરશે, પછી એનું ભજન જતું રહેશે, પૂજા કરવા બેઠો છે ને એ વખતે કોઈ લેણિયા તો આવશે ને એમ કે છે કે દાડે વ્યાજ તારે આપવું છે. 15 તારીખ કીધી આજ 20 થઈ, ભજન માંથી મન ઉખડી જાય. માટે મહારાજ કે આવક કરતા જાવક અધિક ન કરવી, લેખિત કર્યા વિના સગા દીકરાની સાથે પિતાની સાથે પણ વ્યવહાર ન કરવા. તો પાડોશીની સાથે થાય જ ક્યાં, તમે જોજો જેટલા જેટલાનો વ્યવહાર બગડે છે. પછી ક્યાંક સ્વામી મને વિશ્વાસ હતો, મારો મિત્ર હતો, મારા હગા કાકા હતા, મારા મામાનો દીકરો હતો, એટલે મેં પછી કઈ લખાણ કર્યું નહીં, જેને કારણે હેરાન હેરાન થઈ ગયો, ભાગ આપતો નથી, દુકાન એકલો પચાવી ગયો છે, ફેક્ટરીમાં આવ્યો મને ભાગ આપતો નથી. પણ કારણ માત્ર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા ઉલ્લંઘન કર્યું. એને કહી દો, મિત્ર હોય તો મિત્રને કહી દો, તું મિત્ર મારો સાચો, પરંતુ ભગવાન સ્વામિનારાયણ મારા પ્રથમ સ્થાને છે, માટે એની આજ્ઞા છે, માટે લખાણ કરવું પડશે. મારો ફઈનો વાણિયો તું સાચો, મારો મામાનો દીકરો તું સાચો, પણ ભગવાન સ્વામિનારાયણ કહી ગયા છે મને તને તારા ઉપર જરાય વિશ્વાસ નથી, મને પૂર્ણ તારા પર વિશ્વાસ છે, પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, માટે આપણે લેખિત તો કરવું પડશે. લેખિત કર્યા વિને વ્યવહાર કરશો તો અવશ્ય મેં દુઃખ થશે. ક્યારેક ક્યારેક આપણા મનમાં વિશ્વાસને અવલંબન કરીને લખાણ ન કરીએ દુઃખ થાય. ઘણા વર્ષ પહેલા સરદારમાં મારી શિબિર હતી, લગભગ બીજી કે ત્રીજી શિબિર હતી. એક હરિભગત કહે કે સ્વામી મારા ઘરનો મંડપ છે અને તે મારો મંડપ નાખો. મેં કીધું વાંધો નહીં, પણ કેટલા રૂપિયા થશે બોલ. તો કે સ્વામી તમે જે આવશે મુઠ્ઠી વાળે લઈ લેશું. મેં કીધું એમ નહીં, તું બોલતો તક ના બોલવું તો નથી જ ક્યાં, ધરાહાર બોલ્યો નહીં, નક્કી થયું નહીં. શિબિરમાં મંડપ નાખ્યો, તે શરૂઆતની શિબિર, હજી તો નાની શિબિર થતી, 35-40 હજાર રૂપિયાનો મંડપ થતો, દર વર્ષે 100-125 ગાળા હોય. અત્યારે થી આવડી મોટી શિબિર હતી નહીં. શિબિર પૂરી થઈ, હરિભગત ને બોલાવ્યા. મેં કીધું બોલો તમારું કેટલું બિલ થાય છે. એ કે સ્વામી તમે જે આપ્યું લઈ લેશો. મેં કીધું અમે દરેક વર્ષે 35-40 હજાર રૂપિયા આપીએ છીએ, એટલા ગાળા નાખ્યા તમને 40 હજાર રૂપિયા આપીએ. મને કે મારું 1.25 લાખ રૂપિયા બિલ થાય છે, તમારે જે કાપવું એ કાપો. મેં કીધું આપણી વાત તો ચોખ્ખી છે, 40 હજાર મેં આપી છે, એટલે તને 40 આપી કે 40 તો મારી મજૂરી નો પોહાય મને, તમે બહુ હોય તો 5 હજાર રૂપિયા ઓછા આપો, બાકી મારા 1.25 લાખ રૂપિયા થાય. મેં કહ્યું ભલામણ અમે તને પહેલા કીધું તું બોલ. મને કે ભલે હું બોલ્યો નહીં, પણ મારું જે થતું હોય તમારે આપવું પડે ને, કે વધારે ન લો કે. મેં પણ 40 હજાર દર વર્ષે મેં આપી છે. તો કે ના એ વાત નહીં, મારા 1,25,000 થાય, તમે 5-10 કાપો, પણ મારા તો 1.25 લાખ રૂપિયા થાય છે. એમ કીધું ભલામણ પણ તું. તો કે ના. મેં કીધું એક કામ કર, હવે તારો જે મંડપ હોય ને અહીં જેટલા ગાળા નાખે એટલા ગાળા હું તને નખાઈ દઈશ બસ. તો કે ના, એવું કાંઈ મારે કરવું નહીં, મારા 1.25 લાખ રૂપિયા થાય. મારે કર્યું પછી તો તોડતા તોડતા 50,000 રૂપિયા આપ્યા ને તો સંબંધ બગાડ્યો પાછો. હજી સરદાર નથી આવતો, બોલો હરિભગત છે, 40-50 આપ્યા ને તો સરદાર નથી આવતો, કારણ કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થયું. એટલા માટે મહારાજ કે પ્રથમ બોલી કરવી, લેખિત કરવું. પછી મેં નક્કી જ કર્યું ગમે એને યારે વ્યવહાર કરો ને તો પહેલાં બોલી નક્કી કરી, આટલા રૂપિયા આપણને પોસાય તો રાખીએ, ન પોસાય તો કાંઈ નહીં. એમાં હરિભગતને યારે તો ખાસ, કારણ કે હરિભગત નો ને એની સાથે વ્યવહાર પાડ્યો ના તો તૂટે જ, કાંઈ વાંધો નહીં. આ તો રૂપિયા જાય ને હરિભગત જાય, બે જાય. ભગવાન સ્વામિનારાયણ બહુ સર્વોપરી ભગવાન છે, બહુ સર્વોપરી ભગવાન, વ્યવહારિકતા અદભુત બતાવી. અમે 3 વર્ષ પહેલા ઓલ્ડધામ એટલે ઇંગ્લેન્ડનું એક સિટી છે ત્યાં ગયેલા. આપણા દિનેશભાઈ કરીને હરિભગત છે, બહુ સારા હરિભગત છે, સરદાર સાથે ખૂબ નિકટથી હેત ધરાવે છે. 70-1 લાખ રૂપિયાનું દાન આપેલું છે. એક દાડો અમે એને ત્યાં એની ગાડી બેસીને બીજી જગ્યાએ જતા હતા, એટલે સહજ મેં પૂછ્યું. બોલ્ટનમાં એના 8 બંગલા હતા અને એક એક બંગલો 4 લાખ પાઉન્ડની કિંમતનો, એક બંગલાના 4 લાખ પાઉન્ડ, 4 લાખ પાઉન્ડ એટલે 3 કરોડનો એક બંગલો થાય, એવા 8 બંગલા હતા. એકવાર અમે ત્યાં ઉતરેલા અને ભાડે આપેલા પોતે, એટલે મેં કીધું દિનેશભાઈ પહેલાં બંગલાનું શું થયું, વેચી નાખ્યા કજું ભાડે છે, એટલે જરાક મોટું મલક વિદેહી જેવો પુરુષ હોય, લાખોનું આડોળું થઈ જાય ને તો મોઢાની રેખાનો બદલે એવો માણસ, જરાક મોઢું મલકાયું. મેં કેમ મોઢું મલકાયું, મને કે સ્વામી તો નહીં થવાય ને થાય. મેં કીધું કેમ, તો કે એ સોસાયટી આખી આપણે બાંધી લીધી, એમાં 40 બંગલા હતા, એમાં 32 બંગલા જે હતા એ માલિકની પાસે એની જગ્યાએ અમે લીધેલી. એમાં બનાવતા પેલો માલિકે 8 બંગલાની જગ્યા મારી છે, ભેગા ભેગા બાંધી દો ને કે, એમ બાંધી દીધા. 32 બંગલા તો વેચી નાખ્યા, આઠ બંગલાની લખાણ હતું ને, એટલે એમ કીધું કે હાલો હવે અમારા બંગલા વેચવા છે, આપણે જરાક વાત સાથે બેસીને વાત સમજી લઈને રૂપિયા સમજી લઈએ. ત્યારે પેલો માલિક કે ક્યાં બંગલા, કે એમ કીધું આઠ બંગલા એ તો મારા છે, કે કીધું ભલા માણસ તમારી જમીન તમારી છે, બંગલા તમે બાંધ્યા ને તો પણ ક્યાં, બધું મારું જ છે. ઘણી રકજક થઈ પણ માન્યો ને, પછી અમે કેસમાં ગયા, કેસ કર્યો પણ અમારી પાસે કોઈ લખાણ નો સાબુતી નહોતી. સ્વામી અમે કેસ હારી ગયા, આઠ બંગલાનો, 3 કરોડનો એક બંગલા, આઠ બંગલાનો કેસ હારી ગયા. અને સ્વામી કેસ તો હારે તો ઘોળે ગયા, પરંતુ ઇંગ્લેન્ડ અમેરિકાનો કાયદો છે, ખોટા કોઈ કેસ ન કરે, એટલા માટે હારે ને એ વ્યક્તિએ જીતેલાને જેટલો ખર્ચ થયો બધો આપવો પડે. કે સ્વામી 1.5 વર્ષ કેસ આલ્યો, એના 3 લાખ પાઉન્ડ પાછા ચૂકવવા પડે હાર્યા, એટલે 2 કરોડ એના ચૂકવવા પડે. એક તો 8 બંગલા ગયા અને ઉપરથી 2 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા. અને ત્યારે સ્વામી મહારાજની લખેલી શિક્ષા પત્રી યાદ આવી. મહારાજ કે સગા દીકરાની સાથે પિતાની સાથે વ્યવહાર કરું, લિખિત કરાવીને ન કરું, મેં ગોરીએ ને અરે કીધો, કે પછી તો દુઃખ જ આવે ને. માટે કહું છું ભગવાન સ્વામિનારાયણ બહુ પ્રેક્ટિકલ ભગવાન છે. મહારાજ સત્સંગમાં કેવું લખ્યું ખબર, મહારાજ કે અમારા ભક્તજનો જે કોઈ ગાય બળદ ભેંસો રાખે, એને ગાય ભેંસ બળદ બધાને દોરડાથી બાંધવા, આવું લખ્યું છે સત્સંગમાં પંચમ પ્રકરણ, દોરડાથી બાંધવા, અને ફરજામાં એક ગોખલો રાખો, એમાં એક ધારદાર દાંતરડું રાખો, આવું લખ્યું સત્સંગમાં. આપણા મનમાં થાવું બધું શું લખ્યું છે, પણ ભગવાન સ્વામિનારાયણ જે લખે છે કેટલા બધા પ્રેક્ટિકલ ભગવાન. આજથી તમને ખબર હોય તો લગભગ 25 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં છેતરુજી નદીમાં ઓનાર્ક બહુ થયેલું, લગભગ 80-81માં જબરો, અને એ વખતે ગામના ગામ તણાઈ ગયેલા. એમાં છેતરુજીની બાજુમાં સાવર ગામ છે, આખું ગામ તણાઈ ગયેલું. એ વખતે હરિભગત મહારાજની સારધાર આગીના પાળે ફરજાની અંદર દાંતરડું રાખે ને ગોખલો રાખે ને ગાય ભેંસ બળદ બધા દોરડાથી બાંધે, બધી આગીને પાળે. એમાં બન્યું એવું, 1.5 કલાક અગાઉ રેડિયામાં, તે દાડ રેડિયા હતા, રેડિયામાં સમાચાર આવ્યા કે ભાઈ ઉપરથી ડેમ તૂટવાની શક્યતા છે, માટે બધા સાવધાન સાવધાન. એટલે બધાએ પોતપોતાના પશુને બચાવવા માટે મહેનત મેળ્યા કરવા. અને એ જ વખતે વરસાદ કે મારું કામ ને વાવાઝોડું કે મારું કામ, બધાએ પોતપોતાના ગાયો ભેંસો બળદને બચાવવા માટે ફરજામાં ગયા ખરા, મહેનત કરી છોડવા, પણ સાંકળથી બાંધેલા, અને પેલા બળદ ને ગાયોને છૂટવા માટે મહેનત કરાય, એટલે ખેંચાવે, ઘણી મહેનતો કરી પણ કોઈના ગાય બળદ છૂટા ન થયા. અને ત્યાં તો પૂર આવી ગયું, માથે દિવાલો પડી, માણસો મરી ગયા અને પશુ મરી ગયા. ભગત કે સ્વામી મહારાજની આજ્ઞા હતી ને સમાચાર સાંભળ્યા, સીધો હું તો ફરજામાં ઘરી ગયો, અને ફરજામાં દાંતરડું તો રેડી જતું, દાંતરડું લઈ અને દોરડા કાપી નાખ્યા, ગાયો બળદ ભેંસ બધા ભાગી ગયા. અને 2 દાડા પૂર રહ્યું, પછી પૂર તો ઉતરી ગયું, ભાગી ગયેલા 3-4-5 દિવસ થયા, એટલે ગાયો ને બળદ ને ભેંસ પાછા ઘેરે આવ્યા. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા તો જો, હે આજ્ઞા તો જો, કેટલી અદ્ભુત આજ્ઞા, કેટલી અદ્ભુત આજ્ઞા. આજ્ઞાની સામે અનુસંધાન જેટલા ભક્તજનો રાખશે, જિંદગીમાં દુઃખ નહીં આવે, જીવનમાં ક્યારે પણ દુઃખની અનુભૂતિ નહીં થાય. મહારાજ એક એક વાત બહુ અદ્ભુત અને બહુ દિવ્ય લખી છે. આલોકના સુખ અને પરલોકના સુખ બંનેનો વિચાર કર્યો, પ્રતાપશી આલોકના સુખને માટે ભગવાન સ્વામિનારાયણ તળાવ ગળાવ્યું છે કે જેથી કરીને પાણીની વ્યવસ્થા થાય. અને તળાવ જો ગળાય, તળાવમાં જો પાણી ભરાય તો કૂવાની અંદર પાણી આવે, બોરિંગમાં પાણી આવે, ખેતી સારી થાય, તળાવમાં પાણી ભરાય તો લોકોને પીવાનું પાણી મળે. એ તો આ ચેકડેમ આપણે કરીએ. ભગવાન સ્વામિનારાયણ તો 250 વર્ષ પહેલા ચેકડેમો બંધાવ્યા છે, ભવ્ય તળાવ ગળાવડાયું છે. અને પ્રતાપસિંહ એક દાડો ભગવાન શ્રીની બહુ મોટી સભા ભરીને બેઠા છે, અને આ સભામાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, એ ભક્તજનો ધનાઢ્ય ભક્તોને અમારો આદેશ છે, પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિ એકલા પોતાને માટે નથી. રંતિદેવના આખ્યાનના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત વાત બતાવી છે. હે ભક્તો, પોતાને પ્રાપ્ત થયેલું ધન ફક્ત પોતાને માટે નહીં વાપરશો, તમે અન્યના શ્રેયને માટે, અન્યના ભલાન માટે પણ વાપરશો. તથા દુનિયામાં લોકો એવું જ માને, મેં રૂપિયા પ્રાપ્ત કર્યા હું કમાણો માટે, મારી કમાણીને હું જ વાપરું ને એમ, પણ એવું માનશો નહીં. કમાવાને માટે તાકી આખી દુનિયાના લોકો મહેનત કરતા જોશે, કોઈને દુઃખી થવું નથી, બધાને લખપતિ ને કરોડોપતિ થવું છે, પણ મહેનતની સાથે પરમેશ્વર જેને ભળે છે એને સફળતા પ્રાપ્ત થાય છે. સફળતા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે વિચારજો, મને પ્રાપ્ત થયેલું ધન એકલા મારા માટે નથી એમ. આ ધનનો ઉપયોગ મારે બીજા અન્ય લોકો માટે પણ કરવો જોઈએ. જેમ ટ્રસ્ટની મિલકત, યાદ રાખજો, જેમ ટ્રસ્ટની મિલકત, ટ્રસ્ટની મિલકતનો ઉપયોગ વ્યક્તિ પોતે વ્યક્તિગત કરતો હોય ત્યારે તેમ છતાંય માલિકી બની શકતો નથી. ટ્રસ્ટની ઉપર પોતે પોતાનો હક જમાવી શકતો નથી કે આ ટ્રસ્ટની અંદર 10 કરોડની મિલકત છે અને મેં 10 ટ્રસ્ટી માટે 1 કરોડ મને આપ દીધો, મારે ટ્રસ્ટીમાં છૂટું થવું છે. એક રૂપિયાનો હક હિસ્સો ધરાવી શકતો નથી. એમ પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિ પણ ટ્રસ્ટની સંપત્તિ છે, યાદ રાખજો. પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિમાં પણ ઘણા બધાનો હિસ્સો છે, ઘણા બધાની મહેનત અંદર ભળેલી છે ત્યારે પોતાને ધન પ્રાપ્ત થયું છે, યાદ રાખજો. કદાચ તમે ખેતીની અંદર મગફળી વાવીને એમાંથી સારું ઉપાર્જન આવ્યું, પણ એમાં તમારો એકલાનો હિસ્સો નથી, ઘણા બધાનો હિસ્સો છે. એમાં તમે ખાતર નાખ્યું હશે, કોઈ ફેક્ટરી અંદર ખાતર તૈયાર થયું હશે, એની અંદર કેટલાય વર્કરોએ કામ કર્યું છે, એ ખાતર આવ્યું હશે ને એને તમે પછી વાવ્યું હશે. એમાં તમે દતાળ હાક્યા હશે, દતાળ ક્યાંય તૈયાર થયો હશે અને દતાળને તૈયાર કરવા માટે કેટલાય લોકોએ મહેનત કરી હશે, કઈ ફેક્ટરીમાં તૈયારી કરી હશે ને ત્યારે દતાળ તૈયાર થયો હશે. તમે બળદને માટે જોતર લાવ્યા હશે તો એ જોતર પણ કોઈ જગ્યાએ વણાણું છે, ક્યાં ખેતરમાં કપાસ પાક્યો હશે ને ત્યાં પછી રૂ તૈયાર થયું છે ને એમાંથી પાછો કપાસ તૈયાર થયો હશે ને એમાંથી જોતર તૈયાર થયું છે. કેટલાય બધાએ જ્યારે મહેનત કરી છે ને ત્યારે તમારી મગફળી તૈયાર થઈ છે. નહીં માનશો, મારી એકલાની મહેનતનું પરિણામ છે. એમ બળદે બિચારા ખેતરની અંદર સાતી તાણ્યા હશે, એ બળદે પાછો વાછડા રૂપે ક્યાંય જીનમો હશે ને કોણે એને હાચવો હશે ને કોણે એને દોડાવ્યો હશે ને કેટલી મહેનત કરી હશે. અનેક લોકોની મહેનતના પરિણામ શ્રુતિ રૂપે પોતાને પ્રાપ્તિ થતી હોય છે. માટે પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિમાં અનેક લોકોનો હક હિસ્સો છે એમ.